તારીખ 6-10-1992 શ્રી સમયસર ગાથા 17 અને 18 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48
પરમાગમ 17-18 ગાથાની ટીકા ચાલે છે. દ્રષ્ટાંત અનુસાર એમ કહ્યું કે જેને મોક્ષ નું પ્રયોજન છે એવા પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. આત્માને જાણવો એટલે કે આત્માનો અનુભવ કરવો. અહિયાં જાણવાનો અર્થ લેવો છે અનુભવ કરવો. એને વાત અનુભવ થી લેશે. જેને આત્માને મોક્ષાર્થી થઈને ઓળખ્યો છે અને જે આત્માના લક્ષ પૂર્વક અનુભવ માટે પ્રયત્નવાન છે એવા જીવને અહીંયા લીધો છે. પહેલા તો કઈ કુટીના જીવની વાત ચાલે છે એ પણ ખ્યાલમાં તો હોવું જરૂરી છે. કેમ કે કોઈ પણ સાધારણ મુમુક્ષુ પણ એ પ્રકારે અનુભવના પ્રયત્નમાં લાગી શકે છે અને એને અનુભવ થાય છે એ બની શકવા યોગ્ય નથી. એ અપેક્ષા રાખીને અહીંયા એમ કે છે કે એવા જીવને પોતાના અનુભવમાં આવતા અનેક પ્રકારોના અનેક જુદી જુદી જાતના પર્યાયો ભેદભાવો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો જે પર્યાય રૂપ છે એ ભેળસેળપણે એટલે એક સાથે મિશ્રિતપણે એટલે એક સાથે અનુભવમાં આવે છે તથા એને જ્ઞાનને જુદું અનુભવવું છે, રાગને જુદો અનુભવો છે, એની સમજમાં એમ બરાબર આવ્યું છે, સંમત થયું છે કે જ્ઞાન જુદું છે અને રાગ જુદો છે. રાગનો અનુભવ આકુલતા રૂપ છે અને જ્ઞાનનો અનુભવ નિરાકુલતા રૂપ છે. એમ બંને વાત જુદી જુદી એને સમજમાં આવી છે પણ અનુભવમાં નથી આવી. શું ફરક છે? સમજમાં આવી છે પણ અનુભવમાં નથી આવતી. આવી તો એ અનુભવવા માટે પ્રયત્નવાન છે, વારંવાર એ પ્રયત્ન કરે છે કે જ્ઞાનનો અનુભવ શું, રાગનો અનુભવ શું. રાગની સત્તામાં જ્ઞાનની સત્તા છે કે નહીં, જ્ઞાનની સત્તામાં રાગની સત્તા છે કે નહીં, આટલું તપાસવું પડે છે. સીધો જુદો જુદો અનુભવ ન થાય તો પહેલા શું કરવું જોઈએ કે પહેલા તપાસવું જોઈએ કે જ્ઞાનની હૈયાતીમાં રાગ છે, રાગની હૈયાતીમાં જ્ઞાન છે. બંને ભાવો અનુભવમાં આવે છે તો શું અનુભવાય છે, કેવી રીતે એનો સ્વાદ આવે છે, આટલું અપૂર્વ જિજ્ઞાસાથી અંદરમાં અવલોકન ચાલે તો એનો ઉપયોગ સૂક્ષ્મ થઈને એ જુદા પાડવામાં કુશળતા પ્રાપ્ત કરે. કૌશલ્ય કીધું છે અને કુશળતા પ્રાપ્ત કરે, પ્રવીણતા પ્રાપ્ત કરે. અને એ પ્રવીણતા પ્રાપ્ત કરે ત્યારે કેવી રીતે એને જુદો પડે છે, આત્મજ્ઞાન કેવી રીતે થાય છે કે આ અનુભૂતિ છે તે જ હું છું, જ્ઞાન છે તે હું છું, જાણું છું તે હું છું, જાણનાર છે તે હું છું, એવો શબ્દ પ્રયોગ નથી કર્યો. કેમ કે અહીંયા પ્રયોજન કઈ જાણવાનું નથી, અહીંયા પ્રયોજન અનુભવ કરવાનું છે. શું દ્રવ્યને જાણવું કે પર્યાયને જાણવું એ પ્રયોજન નથી, એ તો જાણવાનો સમય સમજતી વખતે જાણ્યું એને કે આત્મા આવો છે, પર્યાય આવે છે, દ્રવ્ય આવું છે, ગુણ આવો છે, ફલાણું આમ છે, એ બધું જાણ્યું, વસ્તુ વ્યવસ્થા. હવે અનુભવનો વિષય ચાલે છે. કે જુદું પાડવામાં અનુભૂતિ છે તે જ હું છું, એમાં શું રહસ્ય છે? એને આત્મજ્ઞાન કેમ કહ્યું? કે જ્ઞાનનું પોતાનું જ્ઞાન તે આત્મજ્ઞાન. આત્મ એટલે પોતાનું જ્ઞાન, ને પોતાનું અનુભવ તે આત્મજ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનાનુભવ તે આત્મજ્ઞાન, એમ લેવું છે. એટલે કે અનુભૂતિની ક્રિયા ચાલુ છે જ્ઞાનમાં, જ્ઞાનમાં પણ જ્ઞાન સામાન્યમાં અનુભૂતિની ક્રિયા ચાલુ છે, વેદન ચાલુ છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, વેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે, કેમ કે વેદન પ્રગટ છે. વેદન પ્રગટ હોવાથી જ્ઞાન પ્રસિદ્ધ છે, અને એ જ્ઞાનની પ્રાપ્તિના અનુભવ, અનુભવ એટલે પ્રાપ્તિ અને પ્રાપ્તિ એટલે અનુભવ, એ સ્વસંવેદનથી છે, વેદનથી છે, પોતાપણાના વેદનથી છે. જ્ઞાન એટલે જે અનુભવમાં આવી રહ્યું છે, જ્ઞાન પણ એ અનુભવમાં આવી રહ્યું છે. આત્મજ્ઞાનમાં પોતાનું જ્ઞાન તે જ્ઞાન, પોતાનો અનુભવ તે આત્મજ્ઞાન. જ્ઞાન એટલે અનુભવ લેવો, આત્મજ્ઞાન એટલે આત્માનો અનુભવ. તો જ્ઞાનમાં જે અનુભવ છે એ ચાલુ ક્રિયા છે. જ્ઞાનમાં જ્ઞાન વેદનનો કોઈ કાળે પણ નાશ થાય કે અભાવ હોય એવું બનતું નથી. શું પણ રાગ તે હું એવી મિથ્યા અનુભવની પ્રક્રિયા છે, એને જ્ઞાનમાં જ્ઞાનની અનુભૂતિને ગ્રહણ થવા દેતું નથી. કાલની ચર્ચા પછી થોડોક વિચાર આવ્યો હતો, લીધું છે ને, કે પર્યાય અંતરમાં વાળવી છે એ વાત સાચી છે, પણ પર્યાય અંતરમાં વળે ક્યારે? કે હું ત્રિકાળી છું એમ ત્રિકાળીમાં અહમપણું થાય ત્યારે. હવે ત્રિકાળીમાં જે અહમપણું થવું, ત્રિકાળીનું ગ્રહણ કરવું થવું, એવો વિકલ્પ કરવામાં આવે કે હું જ્ઞાયક છું, હું ત્રિકાળમય ભાવ છું, તો ગ્રહણ થતું નથી. તો ગ્રહણ થવું, પ્રાપ્તિ થવી એ કેવી રીતે? એ વસ્તુ અહીંયા આપી છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. જ્ઞાન માત્ર સ્વસંવેદનાત સિદ્ધિ, આ જે પદ લીધું છે લક્ષ લક્ષણની ચર્ચામાં, કે જ્ઞાન માત્ર ની સ્વસંવેદન થી સિદ્ધિ નામ પ્રાપ્તિ છે, તો વેદન થી ગ્રહણ થાય છે. જેને સ્વભાવ લક્ષમાં છે, લક્ષમાં પણ વેદન દ્રષ્ટિ આવે છે. જુઓ શ્રીમતીનો 751 નો બીજું પદ લઈએ તો, કે અનુસ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એટલે વેદન અંશે લક્ષમાં આવ્યું. હવે એ જ વેદન અંશે ગ્રહણ કરે છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. વેદન કહો કે અનુભવ, કે અનુભવ કહો કે વેદન કહો, તો એનું ગ્રહણ છે એ અનુભૂતિ થી, અનુભવ થી, વેદન થી છે. અસ્તિત્વ ગ્રહણ, ત્રિકાળીનું અસ્તિત્વ ગ્રહણ પણ જ્ઞાન વેદન થી છે, સિવાય બીજા કોઈ ઉપાય નથી. એટલે ત્યાંથી ત્રિકાળીને લક્ષમાં રાખીને આ વેદન છે એટલે અનુભૂતિની ક્રિયા છે તે હું છું, એમ સામાન્યમાં હું પણ આવે છે. તો માત્ર પર્યાય માત્ર નું હું પણ નથી રહેતું, નહીતર તો શું છે કે પર્યાય માત્ર નું હું પણ અવધારણ થવું, એનું નામ પર્યાય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એમ લીધું છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. તો અનુભૂતિ તો પર્યાય છે, પણ એ સામાન્ય છે, સ્વભાવ સદ્રશ છે, સ્વભાવ લક્ષમાં છે, એટલે અહીં ત્યાં બે વચ્ચેનો ભેદ જોવામાં આવતો નથી. તો કે પણ દ્રવ્યપણે ને પર્યાયપણે ભેદ તો છે, ત્રિકાળી છે એ દ્રવ્ય છે અને અનુભૂતિ છે તે પર્યાય છે. તો કે એ પર્યાયના ભેદથી જોતા પર્યાય છે, વસ્તુપણે જોતા તે પર્યાય નથી. ત્યાં એવો ઉત્તર આપ્યો છે, દ્રવ્યપણે જોતા, વસ્તુપણે જોતા તે વસ્તુ છે, કાઢો સરતાનો વિષય ધ્યાનથી વાંચવા જેવો છે. પરિશિષ્ટમાં 610 પાનો છે ને. ત્રીજો ઉત્તર છે કે જ્ઞાન થી ભિન્ન લક્ષણ નથી, કારણ કે જ્ઞાન અને આત્મા ને દ્રવ્યપણે અભેદ છે. પર્યાય ને અહિયાં પર્યાય પણ નથી જોતા, પણ પર્યાય ને અહિયાં દ્રવ્ય પણ જોઈએ છે. કે તો પછી એનો ભાવ ભેદ શું કરવા પાડ્યો તમે? લક્ષ છે ને આત્મા, લક્ષ છે ને એવી શું કરવા વાત કરો છો? પોતાને પોતે પ્રશ્ન ઉઠાવે છે અમરાચંદ્રાચાર્ય. તો એક પ્રસિદ્ધ છે ને, લક્ષણ છે, જ્ઞાન છે, પ્રસિદ્ધ છે, અને પ્રસિદ્ધ આની પ્રસિદ્ધિ કરવી છે, પ્રાપ્તિ કરાવવી છે, અપણું છે, સિદ્ધપણું છે, એટલે અનુભવમાં પ્રાપ્તિ થાય એવું છે. સ્વસંવેદન રૂપ સર્વ પ્રાણીઓને જ્ઞાન અનુભવમાં આવે છે. જો કૌંસમાં શું અર્થ કર્યો કે જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપે અનુભવમાં આવે છે. તારામાં તપાસ કર, તારામાં તો તપાસ કર કે તને તારું જ્ઞાન સ્વસંવેદન રૂપે અનુભવમાં આવે છે કે નથી આવતું. ત્યારે પેલા ભાડા કે તો તું ના પાડી દઈશ, મને તો કઈ જ્ઞાન સ્વસંવેદન કઈ અનુભવમાં આવતું નથી. કઈ વાત નથી, તપાસ કર, બીજા બારીકાઈથી જો, હજી અંદરમાં જો, જો બરાબર તો જ્ઞાનને, એકલા જ્ઞાનને જો, તને એટલા માટે જ્ઞાનનું સ્વસંવેદન અનુભવ ગોચર થતું નથી કે તને રાગમાં અહમ પણ બહુ અતિશયપણે જોરથી વર્તે છે. લાડવાની અરે ઘાસનો પૂળો છે એટલે ઘાસનો સ્વાદ આવે છે, લાડવાનો નથી આવતો. એકલા જ્ઞાનને જો, બેને ભેગું ન જો, પણ એકલા જ્ઞાનના અનુભવને તપાસ. રાગના અનુભવને ગૌણ કરીને એકલા જ્ઞાનના અનુભવને તપાસ. જ્ઞાન માત્ર છે, માત્ર કઈને એકલું પાડી દેવું છે. જ્ઞાન માત્ર શબ્દ વાપરો છે ને અહીંયા, કે જ્ઞાન માત્ર સ્વસંવેદનાત સિદ્ધિ એમ લીધું છે ને. એકલા જ્ઞાનને, એકલા જ્ઞાનના વેદનને જોવામાં આવે તો તેમાં સ્વસંવેદન છે, પોતાને પોતાનું વેદન છે, અને એ વેદનથી પોતાની પ્રાપ્તિ છે, અનુભવ છે, અહીંથી ગ્રહણ થાય છે. એટલે અહીંયા અનુભૂતિ છે તે જ હું છું. જ્યારે અનુભૂતિ છે તે જ હું છું એમ એકલા જ્ઞાનના વેદનને રાગથી ભિન્ન પાડીને અનુભવ કરવામાં આવે છે, ત્યારે એનો આત્મજ્ઞાન રૂપે અનુભવ ગણવામાં આવે છે. કેમ કે સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે, અને આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે, અને જ્ઞાનાનુભૂતિ છે તે આત્માનુભૂતિ છે. આગળ કહી ગયા છે સ્પષ્ટપણે. આત્મજ્ઞાનને બહુ અહીંયા સરળ કર્યું છે આ ગાથાની અંદર. આત્મજ્ઞાનને બહુ સરળ અને સુગમ કર્યું છે. કે આત્મજ્ઞાન એટલે શું? કે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન છે. આથી આત્મજ્ઞાનમાં બીજી કાંઈ લપ નથી લાંબી, કોઈ વિસ્તાર નથી, કોઈ ચર્ચા નથી, કોઈ આંટી ઘૂંટી નથી. શું? બસ આ અનુભૂતિ છે તે જ હું છું એમ એકલા જ્ઞાનને જુદું પાડીને એ જ્ઞાનમાં રહેલા અનુભવને સ્વપણે વિનવામાં અનુભવવામાં આવે છે, ત્યારે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. એ વખતે આનંદની ઉત્પત્તિ તો સ્વયં છે, આનંદ લાવવો પડતો નથી. આનંદની ઉત્પત્તિ તો સ્વયં છે, અને એ જ્ઞાન સામાન્ય, એમાં કોઈ વિશેષપણું ઇન્દ્રિય જ્ઞાન આદિનું નહીં હોવાથી એમાં કોઈ તકલીફ નથી. બીજી કે મારે અતિન્દ્રિય જ્ઞાન જોઈએ છે, પ્રશ્ન અતિન્દ્રિય જ છે. તારું જ્ઞાન સામાન્ય વેદન તો અતિન્દ્રિય જ છે, એટલે જે અતિન્દ્રિયપણું જ્ઞાન વિશેષમાં નથી જ્ઞાન વિશેષ જે ઇન્દ્રિય દ્વારા જાય છે એ જ્ઞાન વિશેષ સામાન્ય ઉપર આવે છે, સામાન્ય ઉપર આવે છે ત્યારે એ જ્ઞાનનો ઉપયોગ અંદર ગયો એમ કહેવામાં આવે છે. જે વિશેષમાં પરજ્ઞેયો તરફનું મુખ હતું એણે હવે પોતા તરફ જોયું કે મારામાં વેદન શું, અનુભૂતિ શું, એટલું જ્ઞાન શું, એ ઉપયોગ ગણીને જોવે છે. એ રીતે અંતર્મુખ પણ થાય છે અને પોતાને પોતાનું અભેદ અનુભવનું વેદન થાય છે. એ આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું એ જ કાળે શ્રદ્ધાનો ઉદય થાય છે. જેમ આનંદ ઉદય થાય છે એમ શ્રદ્ધાનો પણ ઉદય થાય છે. શ્રદ્ધાનમાં શું ભાવ આવે છે એ વખતે, કે આમાં જેવો અનુભવ પૂર્વક જણાયો એમ, આ આત્મા જેવો જાણ્યો એનો અર્થ શું, કે જેવો અનુભવમાં આવીને જણાયો તેવો જ છે એવી પ્રતીતિ, એવો જ છે એવી પ્રતીતિ, કે અનુભવમાં આવી રહ્યો છે એવો જ છે. હવે એમાં કેવો છે એ પ્રશ્ન રહેતો નથી. નહીં, અનુભવની વાત છે. એટલે અનુભવ થાય ત્યારે જ સંતાન થાય. જ્ઞાનપૂર્વક સંતાન લેવું છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી લેવું અહીંયા. શું? કેમ કે જાણ્યા વગરનું સંતાન સસલાના સિંગડા જેવું છે, ગધેડાના સિંગડા જેવું છે. એટલે અહીંયા જેવો અનુભવમાં આવ્યો અનુભૂતિથી, કેમ કે અનુભૂતિ ચાલુ છે, શ્રદ્ધાન ચાલુ નથી, આત્મશ્રદ્ધાન નથી. જ્ઞાનમાં જ્ઞાનાનુભૂતિ ચાલુ છે, ફક્ત જુદું પાડવાની જરૂર છે. પણ એનો સ્વાદ તિરોભૂત થઈ ગયો છે, એને જુદો પાડીને આવિર્ભૂત કરવાની વાત છે. લક્ષ સ્વભાવનું છે, જે ઓળખાણ થઈ ગઈ છે, લક્ષ થઈ ગયું છે એ વખતનું. એ લક્ષપૂર્વક ચાલે છે, એમ કે અહીં તો અનુભવની વાત લેવી છે ને, એટલે લક્ષપૂર્વક જ અનુભવ થાય, ઓળખાણ પૂર્વક અનુભવ થાય, ઓળખાણ વિના અનુભવ કોઈને થાય નહીં, એ વાત તો સાફ છે. એટલે અહીંયા જેવો અનુભવમાં આવ્યો એવો જ હું, એટલે અહીંયા પ્રત્યરૂપ છે. પછી ઇન્દ્રિય જ્ઞાન અહીંયા નહીં હોવાથી, અથવા જ્ઞાન વિશેષ ઇન્દ્રિયોનો સંપર્ક છોડીને પાછું વળીને અંતર્મુખ થઈને જે સ્વાનુભવમાં જ્ઞાન વિશેષ સ્વાનુભવને જાણે છે, અનુભવને સ્વાનુભવના અનુભવને જાણે છે, વેદનને અનુભવતા જાણે છે, ત્યારે મારું આખું સ્વરૂપ, આખો મારો આત્મા આવો જ છે એમ એને સ્વભાવનો પ્રત્યક્ષ વેદનથી અનુભવ જ્ઞાને જ્ઞાન થાય છે અને એની એની પ્રતીતિ એટલે વિશ્વાસ પણ આવે છે. એક જ સમયમાં છે તો પણ કારણ કાર્યને વિચારવામાં આવે તો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે, શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન નથી. એક સમયમાં હોય તો કારણ કાર્ય વિચારાય છે, આગળ પાછળ હોય તો પણ કારણ કાર્ય વિચારાય છે. જેમ કે ઓળખાણ થવી તે જ અનુભવનું કારણ છે, ઓળખાણ થયા વિના અનુભવનું કારણ ઉત્પન્ન નહીં થયું હોવાને લીધે કોઈને વગર ઓળખાણે અનુભવ થાય એવું ત્રણ કાળમાં બનતો નથી. તો એ પૂર્વ પર્યાય છે. એવી રીતે કારણ કાળમાં પૂર્વ પર્યાય અનેક જગ્યાએ લેવામાં આવે છે. જેમ કે મોક્ષ માર્ગ કારણ છે અને મોક્ષ કાર્ય છે, તો કોઈને મોક્ષ માર્ગ ન થાય ને સીધો મોક્ષ થાય એવી પૂર્વ પર્યાય વગર એવું તો કોઈ દિવસ બને નહીં, એ વસ્તુ સ્થિતિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આદિ ચતુર્થ ગુણ સ્થાનની મોક્ષ દશાનો, મોક્ષ માર્ગનો પ્રારંભ થવો એને જ મુનિપણું આવે. એના વગર કોઈ દીક્ષા લઈ લે માટે મુનિપણું આવે, કે પ્રતિજ્ઞા પાડે પંચમાવ્રત આદિની માટે મુનિપણું આવે એમ નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થયું હોય તો જ એને મુનિપણું આવે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું હોય તો પણ મુનિપણું ન આવે ને કોઈને મોક્ષ આવે એમ બને નહીં. આ સ્વતંબર લે છે એમ બને નહીં. શું? એને મુનિપણું પૂર્વ પર્યાયમાં આવે એને જ ઉત્તર પર્યાયમાં મોક્ષ દશા આવે. જેને આવે જ નહીં એટલે એનું કારણ કાર્ય પૂર્વ પર્યાય સાથે પણ છે અને વર્તમાન પર્યાયો સાથે ગુણભેદે પણ છે. અને ગુણભેદમાં પણ જ્ઞાન કારણ છે અને શ્રદ્ધા કાર્ય છે, શ્રદ્ધા જ્ઞાન બંને કારણ છે અને સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર કાર્ય છે. કારણ છે અને શ્રદ્ધા જ્ઞાન કે છે એમ નથી, શ્રદ્ધા જ્ઞાન પૂર્વક આચરણ લેશે, કેમ કે ત્યાં સુધી એને સ્થિર થવાનું સામર્થ્ય નથી. જેની ખાતરી, જેનો અનુભવ નથી, એને સ્થિર થવાનો પ્રશ્ન આવે છે ક્યાંથી? મનમાં સ્થિર થવું છે. જેનો અવિશ્વાસ છે એમાં સ્થિર થવાશે? કોઈ દિવસ ન બની શકે. ભૂતો નું ભવિષ્ય બને જ નહીં. સ્વરૂપ નિશ્ચય વગર અનુભવ નહીં, અને અનુભવ વગર સાચું શ્રદ્ધા, અનુભવ વગર સ્થિરતા નહીં, આચરણ નહીં. આમાં લીધું છે 10 લક્ષણ નું, કાલે જોયું એમાં લીધું છે, સંયમ માટે એમાં લીધું છે. અનુભવ આવે છે એમાં જ્ઞાની મળ્યા વગર કોઈને સ્વાનુભવ થાય છે, ગ્રંથથી સ્વાનુભવ થઈ જાય છે એમ બનતું નથી એમ લખ્યું છે. તો કે કોઈને ગ્રંથથી થાય છે તો એને પૂર્વભવમાં જ્ઞાની મળ્યા છે અને સંસ્કાર છે, માટે એને વર્તમાનમાંથી એક જગ્યા આવે છે. સ્પષ્ટ કર્યું છે કે નહીં? એટલે એમણે 751 માં શ્રીમદજીએ દાખી લઈને હાંધી દીધી કે પ્રથમ સત્પુરુષને ઓળખ, સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં તો એમણે શું કીધું? નિષેધ કર્યો. તું બીજી કાંઈ માથાકૂટ રવા દે, શાસ્ત્ર વાંચવાની રવા દે અને યાત્રા કરવાની રવા દે અને તું કાંઈ તપની અને પ્રતિજ્ઞાની રવા દે, બીજું કાંઈ કર્મમાં એક સત્પુરુષને શોધ, હં, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજો. તારા મોક્ષ નું જામીન ખત લખી દઉં છું એમ કે છે. શું ગેરંટી નો ડોક્યુમેન્ટ કરી દીધો છે? બેંકમાં ગેરંટી માગે છે કે નહીં? ભાઈ ફલાણા ભાઈ છે એની ગેરંટી આપો તો અમે તમને આપીએ પૈસા. એ અમને ગેરંટી આપે કે ભાઈ પૈસા એને આવી જશે, નહીં તો હું બેઠો છું. હું મારી જામીનગીરી મારી પાસેથી લેજો. એ નો આપે તો, એનો અર્થ એમ કે એ નો આપે તો મારી પાસેથી લેજો. શું ત્યારે અહીંયા એમ કે છે સત્પુરુષ પોતે એમ કે છે, શું કે એક સત્પુરુષને શોધ, બીજું કાંઈ શોધમાં, અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. મૂળ છે મુમુક્ષુની ભૂમિકામાં બીજું કાંઈ ન કરે. સૌભાગભાઈએ શું કર્યું? ચાલો લ્યો, એને કાંઈ કર્યું નથી, શાસ્ત્રો વાંચ્યા નથી. હં, એક સત્પુરુષની શોધ પાછળ હતા ને એમાં એને ભાગ જોગે મળી ગયા એમ ગણો. પછી બહુ કર્યું ને એની પાછળ લાગે પીડ્યા. એને ઓળખા પછી આવ્યો છે કે બીજા મુમુક્ષુને લખે છે કે શ્રી સૌભાગ પ્રેમ ભક્તિમાં ઝૂલે છે. શું એને એકલો પ્રેમ એટલો બધો, એટલો બધો પ્રેમ છે, હદ બારનો પ્રેમ, બેહદ પ્રેમ છે. એના પ્રતિબંધ એના દર્શન મોં નગાડી નાખ્યો છે. એ પ્રેમ ભક્તિ એના દર્શન મોંને નગાડી નાખ્યો છે, કેમ કે એ આત્મકલ્યાણની અપૂર્વ ગરજ થઈ ગઈ. એને બીજું સત્પુરુષનું બીજું તો કાંઈ કારણ નથી, આત્મકલ્યાણ કરવા સિવાય બીજું કોઈ મળવાનું કારણ નથી. દર્શન મોંને ગાળી નાખ્યો. સ્વરૂપ નિશ્ચયમાં તો આમ આવી ગયા, ઈડર લઈ ગયા, એ ભેગા આવી ગયા, સ્વરૂપ નિશ્ચયમાં આવી ગયા અને અનુભવમાં પણ આવી ગયા. અનંત ભવનો ખાત્મો કરીને વ્યાગ્યા, છેલ્લા 15 દિવસમાં અનંત ભવનો ભૂકો બોલાવીને વ્યાગ્યા. બોલો, કામ કેટલું કર્યું, કમાણી કેટલી? 15 દિવસની, હે, 15 દિવસની કમાણીની વાત છે આ તો. એ તો આખી જિંદગી ગોતતા હશે, કોને ખબર છે? બાપાજી જ્યારથી એને આપી ગયા ત્યારથી ગોતતા હતા. એ તો ગોતતા તો ત્યારથી, એ તો વાત બરાબર છે.
કેટલી મહેનત કરી હતી 25 વર્ષ,
ઘણે ફેરે ભટક્યા હશે, ઘણે ફેર્યા હશે, પણ એની એક બહુ સરસ વાત એ હતી કે આનો ઉકેલ કોક આપે તો સમજો કે બરાબર છે, સત્પુરુષ છે. આ બીજ જ્ઞાન નો ઉકેલ કોઈ આપે તો સમજો કે સત્પુરુષ છે. બરાબર, ગોતવામાં દર્શન મો મંદ થાય છે, એ શોધ કરવામાં દર્શન મો ગળે છે, એમાં કલ્યાણ ની ભાવના છે. દર્શન મો બરાબર ગયો અને ઓલા ભેગા થયા. કુદરત નો કુદરત કેવી રીતે ભેટો કરાવે છે, સુગાનીજીને જેમ ભેટો કરાવ્યો એમ, કુદરતની વ્યવસ્થા છે. કુદરત બંધાયેલી છે, એની ભાવના સાથે કુદરત બંધાયેલી છે. ભેટો થઈ જાય છે, એવા જીવને ભેટો થયા વગર એને સત્પુરુષ એને મળ્યા વગર રહીએ નહીં. એ લીધું છે ગુરુદેવ પ્રવચનમાં લીધું છે કે અહીંયા કોઈ જ્ઞાનીને આધીન બીજાનું હિત છે એમ વિચારવાનું નથી, પણ એવા પાત્ર જીવને સત્પુરુષ મળ્યા વગર રહેતા નથી. મૂળ તો શું હોય છે કે પૃથ્વી તળ ઉપર સત્પુરુષ હજી છે, હોય છે, પણ જીવની પાત્રતા હોય તો નજર પડે ને, એ તો નજર ક્યાંથી પડે કે આ સત્પુરુષ છે. એટલે પાત્રતા હોય એટલે હોય છે, એને દેખાય છે. એ તો એના કારણે હતા, હતા એ એને કારણે. અહીંયા કારણ ઉભું દેખાવાનું જે કારણ થયું, પોતામાં પાત્રતાનું ઉત્પન્ન થયું, કારણકારીની સંધિ થઈ. વર્ષો સુધી આપણે ગુરુદેવ ને સાંભળ્યા છે કે નથી સાંભળ્યા, સીધી વાત છે. સાંભળ્યા છે એટલે ઓળખ્યા છે, એવું ક્યાં છે? વંદન કર્યા એટલે ઓળખ્યા છે, સમર્પણ કર્યું માટે ઓળખ્યા છે, એવું કઈ નથી. ઓળખાણ ઓળખાણ છે, ઓળખાણ કોઈ જુદી જ વસ્તુ છે. એટલે એ તો ગરજ વગર કોઈ દિવસ કોઈને થતું નથી. આ જ ક્ષતિ રહી છે, બીજી કાંઈ નથી. આ જીવે સત્પુરુષને ઓળખ્યા નથી, એ એક જ ક્ષતિ રહી છે, બીજી કાંઈ ક્ષતિ નથી રહી. કેમ કે પહેલું કારણ ત્યાંથી ઉત્પન્ન થાય છે, પછી એને આજ્ઞા રૂચિ રૂપ જે સંકેત છે, સ્વચ્છંદ નિરોધપણે ભક્તિ છે, એ ત્યાંથી ઉત્પન્ન થાય છે. કારણ ગણી પ્રત્યક્ષ, સ્વચ્છંદ મતાગતજી વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. એને પ્રત્યક્ષ સંકિત નું કારણ લઈ લીધું છે, એને સંકિત જ કહી દીધું છે. બસ મુમુક્ષુની ભૂમિકામાં આટલું કરે નહીં, આમાં ક્યાં બીજી માથામાં મગજ મારી છે કોઈ? જે ચીજ ની જરૂર છે એની ગોજ ખોજ કરવાની છે, બીજી ક્યાં માથાકૂટ છે? જેસે કોઈ ધનવર્થી પુરુષ રાજા કો જાણી કરી સ્થાન કરે, તા પીછે તાકો બહુત યત્ન કરી અનુસરે, તાકી નીચે સેવા કરે, એસે મોક્ષ કા અર્થી પુરુષ કરી જીવ નામા રાજા કો જાનના, પીછે તેસે હિ તાકા સ્થાન કરના, પીછે તાકા અનુચરણ કરના, પર અનુભવ કરી તન્મય હોના. એ તો એનો શબ્દાર્થ છે ને, ટીકા અહીંયાથી છે. નિશ્ચય કરી તેસે હિ મોક્ષ કા અર્થી પુરુષ કરી તેસે હિ મોક્ષ કા અર્થી પુરુષ કરી પ્રથમ તો આત્મા કો જાનના, પીછે તાકા શ્રદ્ધાન કરના, જો યહી આત્મા હૈ યા કા આચરણ કિયે અવશ્ય કર્મ નીતે છૂટિયેગા, પીછે તિસહી કા અનુચરણ કરના, અનુભવ કરી તમે લીન હોના, જાતે સાધ જો નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ રૂપ, તાકી એસે હિ સિદ્ધિ હૈ અન્યથા અનુપપત્તિ હૈ, જ્યાં તહા જિસકાલ આત્મા કે અનુભવ મે આવતે જે અનેક પર્યાય રૂપ ભેદભાવ, તેની કરી શંકર કહીએ મિશ્રિતપણા હોતે ભી, શંકર કહેજો, શંકર શંકર શબ્દ લીધો છે. અનેક પર્યાય રૂપ ભેદભાવ તેમની સાથે મિશ્રિતપણ હોવા છતાં શંકર કહીએ મિશ્રિતપણા હોતે ભી, પરમ વિવેક કહીએ સર્વ પ્રકાર ભેદ જ્ઞાન પ્રવીણપણા કરી, યો અનુભૂતિ હૈ સોઈ મેં હું એસા આત્મજ્ઞાન કરી પ્રાપ્ત હોતા, યો આત્મા જેસે જાણ્યા तैसा ही है, ऐसी प्रतीति है लक्षण जा का, ऐसा श्रद्धान उदय होय है। किसी काल કારણ કાર્ય છે એ વસ્તુના વિજ્ઞાન અનુસાર છે, એને સિદ્ધ જ્ઞાન કહે છે, એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કહે છે। અને એમાં કોઈ ત્રણેય કાળે ફેરફાર થતો નથી, કેમ કે વસ્તુ બદલાતી નથી, વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી, એટલે એના કારણ કાર્યની વસ્તુ સ્થિતિ પણ બદલાતી નથી। મૂળ ભાષા છે ને, એનું જે ટોન છે એનો ટોન છે, એ તો સ્વાભાવિક છે, બહુ મીઠી ભાષા છે, ઢુંઢારી છે એ, તમારે મૂળ તો મારવાડી ઢુંઢારી ઉપરથી જ આવેલી છે ને, અત્યારે જાણ્યા પાળ્યા હ બોલ્યા આવે છે ને તમારે, એ ઢુંઢારી ભાષાને જ શબ્દો છે। પછી એમ જેમ ટાઈમ જાય એમ થોડો થોડો ભાષામાં ફેર પડતો આવે, એને દેશ ભાષા કીધી છે, એ વખતની ચાલતી દેશ ભાષા, એ દેશમાં રાજસ્થાનમાં એ વખતે એવી ભાષા ચાલતી હતી। એમાં એ નથી આવતું અત્યારે, જે તમારે અઠે કઠે વઠે એ બધા જે શબ્દો આવે છે એ એમાં નથી, એ પાછળથી ઉભા થયેલા શબ્દો છે મારવાડીમાં। નીચેની દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ રાજસ્થાન આત્મજ્ઞાન છે અને આત્મશ્રદ્ધાન છે એ આ રીતે ઉત્પન્ન થાય છે, અને તે જ વખતે ત્યારે જ સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિશંક ઠરવાને સમર્થ, બીજા બધા સ્વભાવ સિવાયના તમામ વિભાવ ભાવો જુદા પડી જવાથી, એટલું જ્ઞાન માત્રનો અનુભવ લીધો ને એટલે એમાં ભેદ જ્ઞાનથી જુદા પાડી દીધા, એટલે જુદા પડ્યા પછી જે એકલો જ્ઞાન ભાવ રહ્યો, શું એ જે આત્મભાવ રહ્યો, તેમાં ઠરવું સ્થિર થવું, શું અન્ય ભાવોનું જુદો પડી જવાના કારણે આ હું છું એવું નિશંકતા આવી, ને નિશંકપણે એમાં હું પણ સ્થિર થવું, ઠરી જવું, એવી શક્તિ પર્યાયમાં ઉત્પન્ન થવાને લીધે, એવું સામર્થ પર્યાયમાં ઉત્પન્ન થવાને લીધે, એ સ્થિરતાનું સામર્થ શ્રદ્ધા જ્ઞાનને કારણે આવ્યું એમ કહે છે। શું એટલે એનો અર્થ એ થયો કે જે કોઈ જીવો આત્મશ્રદ્ધાન અને આત્મજ્ઞાન પહેલા આત્મ ધ્યાન કરવા માગે છે, સ્થિર થવા માગે, એના માટેનો કોઈ પણ પ્રયોગ કરવા માગે છે, તે અવિધિય કાર્ય સંપન્ન કરવા માગે છે, અવિધિય કાર્યની પ્રાપ્તિ કરવા માગે છે, એ કોઈ કાળે બની શકવાનું નથી, કેમ કે એનું વિજ્ઞાન ના પાડે છે, એનું સાયન્સ ના પાડે છે, કેમ ન થાય કામ, શું તું ઠરીશ પણ કોનામાં, આત્મા જે આત્મા કેવો છે એની તને ખબર નથી, જેવો છે એની ખાતરી ને નિશંકતા નથી, હવે ક્યાં જઈને ઠરીશ, તને દુઃખથી ખસવું છે એટલે ખબર પડી કે આકુલતાથી ખસવું છે, પણ જવું છે ક્યાં એની ખબર નથી, તો ધીર તો ખસીને જઈશ ક્યાં. આ ગુરુદેવ કહેતા ક્યાંથી ખસવું છે ને ક્યાં જવું છે એ બે વાતની બરાબર ખબર ન હોય ત્યાં સુધી ખસીને જવાની પ્રક્રિયા યથાર્થપણે થાય. એટલે એ પહેલાં જે બધા પ્રયોગ, યોગના પ્રયોગ કરે છે, પ્રાણાયામના પ્રયોગ કરે છે, ધ્યાનના પ્રયોગ કરે છે, એ બધા પ્રયોગ વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન સમજ્યા વગરના છે. અને કોઈ કાળે એનાથી કાર્ય સિદ્ધિ ન થાય. કસાય મન થાય, કસાય ઘણો મન પણ થાય, એમને એમાંથી કોઈને લબ્ધિઓ પણ મળે છે, પણ એથી કોઈ આત્માનું કલ્યાણ નથી. લબ્ધિ મળવા છતાં આત્માનું કલ્યાણ નથી એનાથી. એ લબ્ધિ મળે ને ખબર પડે ને એનો પ્રયોગ કરે તો એ અધોગતિમાં જાય. શું જેને કોઈ એવા પુણ્ય યોગ્ય લબ્ધિ ઉત્પન્ન થઈ ગઈ હોય, પોતાને ખ્યાલ આવી જાય અને એનો પ્રયોગ કરે કોઈ બહારના કારણોમાં, સંયોગોને ફેરફાર કરવાના ઓલામાં, એટલે ત્યાં એને અધોગતિનું કારણ બને છે. શું કોઈ પુણ્ય નોટ વાપરી નાખી એને અને એમાંથી ઉર્ધગતિ થતી નથી, કેમ કે એને સંયોગ આશ્રિતે કાર્ય કર્યું. સાધન ખોટું, એનું સાધ્ય સાચું આવે એવું કોઈ દિવસ બની શકે નહી. સાધન ખોટું ને સાધ્ય સાચું કેવી રીતે આવે? દર્શનમોની વૃદ્ધિને સૂચવે છે. અતિશય વધી જાય દર્શનમો ત્યારે અગ્રહિત મટીને ગ્રહિત થઈ જાય. એટલે તો આ જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે એની જવાબદારી ઘણી છે. હીરાના વેપાર કરવા વાળાને નફો નુકસાનની વધારે કાળજી રાખવી પડે. એ શાકભાજીની જેમ જોખવા બેસે તો ન જોખાય કાંઈ. ચાલો 250 ગ્રામ છે એનું 200-300 જાય તો વાંધો નહીં, 25 ગ્રામ વધારે જાય તો આપો કાંઈ વાંધો નહીં, એમાં 2-2 પૈસાનો માલ વધારે ગયો એવું નથી હાલતો. એ તો બહુ જ સાવધાનીથી તોલ કરવો પડે, ઘણી જ કાળજીથી તોલ કરવો પડે, ઘણી જ કાળજીથી ખરીદ કરવો પડે, એમાં બહુ જ કાળજી રાખવી પડે. એવી કોઈ ચીજ નથી કે જેના વેપારમાં એટલી કાળજી રાખવી પડે એ બતાવો છે. કે એટલું બધા આ દુનિયામાં 1000 જાતના વેપાર છે, એટલી કાળજી કેમાં નહીં રાખવી પડે? કેમ કે કિંમતી વસ્તુ છે. ત્યારે આ તો એથી કિંમતી વસ્તુ છે, આમાં સાધન ની ભૂલ કરે એટલે ગયો. અવળાને બદલે અવળું થયું, અવળાને બદલે અવળું થઈ જાય છે. એટલા માટે કીધું કે એક સત્પુરુષ મિત્રો છે, કેમ કે એક તો પોતે અજાણ્યો છે, એને સાધન ની ખબર નથી, સાધન ની ખબર નથી, આશ્રય ની ખબર નથી, કાંઈ ખબર નથી. તો આપણે લીધું તાજા જન્મેલા બાળક જેવું છે, એને કાંઈ ખબર નથી. એને માં ખવડાવે, એની માં પીવડાવે, એની માં સાફસૂફ કરે, બધું નવડાવે, બધું એ જ કરે, એને કાંઈ થયું કેવું નથી. એવું છે આ મુમુક્ષુની સ્થિતિ. તો એના બદલે એ જજમેન્ટ લખવા માંડે જ્ઞાનીઓના, હું દશા થાય કયો દે એવું છે. હે એ વાત છે. એટલે સમસ્ત અન્ય ભાવો એટલે વિભાવોથી જુદો પડવાને લીધે, ભેદ થવાથી એટલે ભિન્ન પડી જવાને લીધે, અને એકલા આત્મામાં નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે એટલું બળ પણ આવે છે. ત્યાં પુરુષાર્થ પણ એટલો પ્રગટ થાય છે. સમર્થ છે, અહીંયા પુરુષાર્થ લેવો છે. ત્યાં શું સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. શું એ આચરણ જે સ્વરૂપ સ્થિરતારૂપ જે આચરણ પરિણમન છે એ ઉત્પન્ન થઈને આત્મ સ્વરૂપને સાધે છે, આત્માને સાધે છે એમ કહો, મોક્ષ માર્ગને સાધે છે એમ કહો, મોક્ષને સાધે છે એમ કહો, સ્વભાવને સાધે છે એમ કહો, આત્મકલ્યાણને સાધે છે, પરમાર્થને સાધે, ત્યાં એક આર્થ છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. આ રીતે જે નિષ્કર્મ અવસ્થા રૂપ જે અભેદ શુદ્ધ સ્વરૂપ સાધ્ય છે એવા આત્માની પ્રાપ્તિ કરવી હોય, એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરવી હોય તો આ એક જ એની રીત છે. ઉપપત્તિ એટલે બીજી રીતે એની કોઈ વિધિ નથી. આ એક જ રીતે વિધિ છે ને બીજી રીતે વિધિ નથી. હવે જે વાત કરી છે એ થોડી ક્લિષ્ટ પડે ને સૂક્ષ્મ, આ ગાથામાં કસ બહુ છે, બહુ કસ છે આ ગાથામાં. અને મુમુક્ષુ માટે આ ગાથા બીજી બધી ગાથા કરતા સુગમ ને સરળ છે. સંક્ષેપમાં પણ સુખી આડે અવળે ક્યાંય લઈ ગયા વગર એક જ જગ્યાએ વાતને કેન્દ્રિત કરીને નિરૂપણ કર્યું છે. બહુ સારી ગાથા છે. આમેના પરિગ્રામમાં તો એ જ કરી નાખ્યું છે. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવે છે. શું કે છે ભાઈ, આપે આ બધી વાત કરી કે આ ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું અને અનુભૂતિ તે હું આ તો બહુ સૂક્ષ્મ ને ઊંડું ઊંડું લાગે છે. આ તો કોઈ જંગલમાં વ્યાજાય ઘરબાર છોડીને યોગી હું યોગીઓનું મુનિઓનું કામ લાગે છે એવું નથી એમ કે છે. તારે નિરાશ થવાની જરૂર નથી એમ કહે છે. સામાન્ય રીતે મુમુક્ષુ જીવને ભાવના હોય અને એ ભાવના એટલે એને પ્રાપ્તિ ન થાય અને સમય વ્યતીત થાય તો જરા પાત્રતા સારી હોય તો એને ખેદ થાય અને નિરાશા પણ થાય. અરે રે, જિંદગીના આટલા વર્ષ ચાલ્યા ગયા હજી મને મારું કામ કરવું છે એ થયું નથી, બહુ ભ્રમણની લટકતી તરવાર હજી એમને મારા માથે લટકે છે અને વખત ચાલ્યો જાય છે, પાણીના પૂરની જેમ જિંદગી હાલી જાય છે. કોને ખબર આંખ તો ગમે ત્યારે વિચાય માણસની, ત્યારે એને ખેદ થાય, નિરાશા થાય. તે નિરાશાને ઉડાડી દેવી આ વાત છે. આ પેરેગ્રાફમાં જે વાત કરી છે એ એકદમ આશાસ્પદ વિષય લીધો છે આચાર્ય મહારાજે. શું કે જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ એમ લીધો છે, પાછું ક્યારેક ક્યારેક નહીં નિરંતર. શું યદા તુ આબાળ ગોપાલમેવ સકલ કાલમ એવ, સકળ કાળે લીધું છે, સદાકાળમાં જે કર્યું છે સકલ કાલમ એવ સ્વયં એવ અનુભવ માને અપી. એ અનુભૂતિ છે ને એ વેદનને આત્મા ભગવાન આત્મા જ કીધો છે. ત્યાં વેદનને જ ભગવાન આત્મા કીધો છે, વેદન અંશને જ ભગવાન આત્મા કીધો છે. લ્યો ઠીક, શું સહેલું કર્યું છે આમાં. બોલો, ત્રિકાળી આત્મા મને જડતો નથી, ત્રિકાળી આત્મા મને જડતો નથી, ત્રિકાળી આત્મા મને વિકલ્પ થાય છે કે આવો છે આવો છે આવો છે આવો છે પણ કાંઈ પત્તો નથી લાગતો. તો કે આ વેદન છે એ તારો આત્મા છે એમ કહે છે. શું જે જ્ઞાનમાં રહેલું જ્ઞાન સામાન્યમાં રહેલું તત્વ છે એનું વેદન છે એ જ આત્મા છે. શું તે જ આત્મા છે એમ કે, એ જ ભગવાન આત્મા છે એમ કે. આત્મા ન કીધો એને, પણ એક વિશેષણ ઓર લગાડી દીધું, એને ભગવત ભગવાન આત્મા કહી દીધો એને. એટલું બધું સહેલું કરી દીધું છે, કાંઈ આત્મા તારે ગોતવાની જરૂર નથી. શું અવલંબન ભૂત જે જ્ઞાન માત્ર તત્વ છે, છે એનું અવલંબન લેવા યોગ્ય છે, જે અવલંબનમાં આવવા યોગ્ય છે, તે આધારભૂત અવલંબનભૂત આશ્રય કરવા યોગ્ય એવું જે જ્ઞાન માત્ર તત્વ છે, એ દ્રવગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત છે. શું આગળ એ પંદર ગાથાની ભાવાર્થમાં જયચંદજી બહુ સારું કહી ગયા, એ ભાવાર્થમાં ફરીને ધ્યાન ખેંચીએ આપણે. ભાવાર્થમાં છેલ્લે થી ચોથી લીટી પાંચમી લીટી આ પ્રમાણે પાનું 45 આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું પોતાના પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ. આ બાળગોપાળને સદા અનુભવમાં ક્યાં આવે છે? પર્યાયમાં આવે છે. તો કે પોતાના પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ, ન જ્ઞ 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 પણે જ્ઞાન વેદન પડે, એક રૂપ જે રહે છે નિશ્ચળ. અને પોતાના ગુણોમાં પણ એક રૂપ, એટલે ગુણના ભેદો ઉડાડીને સળંગ લીધું દ્રવ્ય સામાન્ય. ગુણો છે તે દ્રવ્ય વિશેષ છે, નાને દ્રવ્ય સામાન્ય. પોતાના ગુણોમાં એક રૂપ એટલે એ સમ્યક સ્વભાવ લઈ લીધો. હમ, એવું જે પોતાનું ભિન્ન સ્વરૂપ, હમ, પોતાનું એવું જે સ્વરૂપ ભિન્ન સ્વરૂપ તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે. હમ, અને આ અનુભવન તે ભાવશ્રુત રૂપ ભાવશ્રુત જ્ઞાન રૂપ જીન શાસનનું અનુભવન છે, અને તે જ આત્માનું અનુભવન છે. એ ભગવાન આત્માનું અનુભવન છે, અહીંથી પકડાયું છે. એટલે અવલંબનભૂત આશ્રયભૂત જે જ્ઞાન માત્ર તત્વ છે, તે વર્તમાન જ્ઞાન વેદનથી સર્વ પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ, સર્વ ગુણોમાં પણ એક રૂપ નિશ્ચળ, ભિન્નપણે એકનું એકાકાર અનુભવ ગોચર થતું એ આત્મ તત્વ જ છે, ભગવાન આત્મા જ છે, બીજું કોઈ નથી. એ રીતે એને ગ્રહણ કરવાની વિધિ છે, નહીતર તો વિકલ્પ કરશે, હું નાયક, હું ત્રિકાળી, હું પરિણામિક ભાવે, વિકલ્પ નથી. અહીં ગ્રહણ કરવાની વાત છે. પ્રત્યક્ષ અંશે, પ્રગટ અંશે, પ્રત્યક્ષ અંશે, પ્રત્યક્ષપણે, પોતાપણે ગ્રહણ કરવાની વિધિ છે. બહુ સહેલું કર્યું છે. આનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, જો આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ન લીધો, જ્ઞાયક ભાવ ન લીધો, અનુભૂતિ સ્વરૂપ લઈએ છીએ. કેમ કે વેદન નો વિષય લેવો છે ને, કે જે વેદન સ્વરૂપ જ છે, વેદનની ક્રિયા રૂપે પરિણમવું એ જ એનો સ્વભાવ છે. શું સંવેદનપણે પરિણમવું એ તો એનો સ્વભાવ છે, અને એ જ્ઞાન વેદન સ્વભાવ અનુસાર ચાલે છે. એ જ સ્વભાવંશ ખુલ્લો છે, એ જ ભગવાન આત્મા છે, એ જ આત્મતત્વ છે. ત્યાંથી જ ગ્રહણ થશે, બીજી રીતે ગ્રહણ થતો નથી. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને, નાના મોટા સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવે. એટલે આમાં ઉંમરનો ભેદ નથી, એમ કે છે ઉંમર નાની છે એટલે મને નો અનુભવ થાય એવું નથી. ઘણા શાસ્ત્રો વાંચીને ઘણો ટાઈમ આમાં ગયો હોય પછી જ અનુભવ થાય એવું પણ નથી. બધાને આ બાળગોપાળ સૌને સદાય અનુભવમાં નિરંતર વેદન તો ચાલુ જ છે, જ્ઞાન વેદન બધા આવી જાય છે. આમ તો બધા આવી જાય છે, કોઈ જીવ બાકી નથી, જ્ઞાન વેદન વગરનો કોઈ જીવ બાકી છે જ નહીં. પણ મુખ્યપણે શાસ્ત્ર તો મનુષ્ય પર્યાયમાં જ એનો પ્રયોગ છે શાસ્ત્રનો, એટલે શાસ્ત્ર તો મનુષ્ય પર્યાયને લક્ષ્યમાં રાખીને મુખ્યપણે કહેવામાં આવે છે. પણ સિદ્ધાંતિક દ્રષ્ટિએ જોઈએ ત્યારે તો બધા જીવોને લક્ષ્યમાં રાખવા જોઈએ. તો જેમ કે શાસ્ત્ર ભણે તો જ જ્ઞાન થાય એવું હોય તો તિર્યંચીને જ્ઞાન થાય નહીં, નારકીને જ્ઞાન થાય નહીં, માટે એ નિયમ નથી. બધાને અનુભવમાં આવે છે, એટલે ચારે ગતિમાં અનુભવ છે એનું કારણ એ છે. એને જ ભગવાન આત્મા, જ્ઞાનની પર્યાયને જ ભગવાન આત્મા, વેદનરૂપ જ્ઞાનની પર્યાય. શું જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ ભગવાન આત્મા છે. એકનું એ વેદન જો ગ્રહણ થાય તો આત્માનું જ્ઞાન થાય એવું છે. આમ છે વાત. શું એ વગર ત્રિકાળી સ્વભાવ ખરેખર કેવો છે લક્ષમાં આવે એવું નથી, કેમ કે સ્વભાવ વ્યક્ત સ્વભાવ અહીંયા ખુલ્લો છે એટલે અહીંયાથી સ્વભાવ કેવો છે એ ખબર પડે છે, ઓળખાણ થાય છે અને અનુભવ પણ અહીંથી થાય છે, ઓળખાણ પણ અહીંથી અને અનુભવ પણ અહીંથી થાય છે. નિરપેક્ષપણે તો ઠીક, જ્ઞાનાકારો થી નિરપેક્ષપણે વિશેષ જ્ઞાન માં જે આકૃતિ ઉભી થાય એનાથી નિરપેક્ષપણે એટલું બધું જોવું છે. એકલું એટલે એકલું જ્ઞાન, વેદન વેદન સિવાય બીજું કઈ નહીં, એટલે તો જ્ઞાન શબ્દ નો પ્રયોગ નથી કરતા. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, જાણવામાં આવે છે એમ નથી કહેતા. જ્ઞાન સ્વરૂપ આત્મા જણાય છે એમ નથી કહેતા, અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવે છે એમ કહે છે. કેમકે એકલું વેદન જ લેવું છે, એ તો બીજી વાત નથી વચ્ચે નાખતી. કેમ કે જ્ઞાન છે એ જ્ઞેય પ્રધાન નામ છે અથવા જ્ઞેય પરક નામ છે, એ જ્ઞાન નામ જ છે એ જ્ઞેય પરક છે, કે જે જ્ઞેયને જાણવા યોગ્ય જેનામાં શક્તિ હોય તેને જ્ઞાન કહીએ. નામ એનું જ્ઞાન નામ એવું જ્ઞેય પરક નામ પડ્યું છે, એમાં પરની અપેક્ષા આવે છે કે અહીંયા અનુભવમાં વેદન વેદન પરનું થતું નથી ને એટલે એમાં પરની અપેક્ષા નથી આવતી, એટલે જ્ઞાનનો વેદનભૂત ફેક્ટર છે એને લક્ષણ લીધું છે અને ત્યાંથી ગ્રહણ કરાવ્યો છે આત્માને. એ વિષય ઉપર શોધ ચાલવી જોઈએ, તપાસ ચાલવી જોઈએ, મંથન ચાલવું જોઈએ, ઊંડા ઉતરવાનો એ જગ્યાએ પ્રયત્ન મુમુક્ષુ જીવનો ચાલવો જોઈએ, તો કઈક માલ નીકળે. બાકી ઉપર ઉપરથી શાસ્ત્ર વાંચે ને પાણીમાં ઉપર ઉપર છબછબિયા કરે એનાથી કઈ તરતા ન આવડે. કાંઠે બેઠો એ કાંડામૂટ પાણીમાં આમને આમ છબછબિયા કરે ને કઈ તરતા આવડે, એને તો ઊંડા પાણીમાં થોડુંક જવું જોઈએ. ભલે પછી આટલા સુધીના 4 ફૂટના 5 ફૂટ પાણી સુધી તો અંદર જવું જોઈએ, પગે ધર લઈને તરવાની મહેનત કરવી જોઈએ, ભલે માથોડા બે માથોડા પાણીમાં ન જાય પણ કઈ કાંડાબૂટ પાણીમાં કઈ તરતા શીખાય એમ. ખાલી ઉપર ઉપરથી શાસ્ત્ર વાંચે એનાથી કઈ આત્મજ્ઞાન થોડું થાય, એને તો થોડું અંદર ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. મૂળમાં તો તું આબાલ ગોપાલ મેવા, મૂળમાં તો આબાલ ગોપાલ બે છે, આબાલ ગોપાલ બે લીધો છે. આબાલ ગોપાલ એટલે બોલવાની પદ્ધતિ છે, આપણે નથી કહેતા મોટા સુધી અથવા આમ બોલવાની એમ પદ્ધતિ હોય છે ને, વાત બાત નહીં કાંઈ, વાત ફાત નહીં કાંઈ, તો ફાત કાંઈ ફાત કાંઈનો અર્થ નથી પણ બીજું બધું આવી ગયું એ વાત ન કરવી કાંઈ. ભળતો શબ્દ લેવાય છે ને એમાં ભળતો શબ્દ છે, શું કે આબાળ ને ગોપાલ ભળતો શબ્દ છે, બીજું કાંઈ નહીં. ટીકા ફીકા ન કરવી એમનો કે ફીકા કાંઈ ચીજ છે કાંઈ, એ બોલમાં ભળતો શબ્દ બોલવાની પદ્ધતિ છે. બધું સમષ્ટિ સંગ્રહ નહીંથી વાત લેવી હોય એ સંગ્રહ નહીં સૂચક શબ્દ છે, બધો એની અંદર સંગ્રહ કરી લેવો છે એક શબ્દ ની અંદર. એ બુદ્ધિ જ અનુભવમાં આવે છે, આવતો હોવા છતાં પણ એને ખબર પડતી નથી, એનું કારણ અજ્ઞાનીની સ્થિતિ દશા કેવી રીતે પ્રવર્તી રહી છે એની ચોખવટ કરી છે. જ્ઞાની આમ થવાય અને જ્ઞાની નથી થતો કારણ કે અજ્ઞાન આ પ્રવર્તી રહ્યું છે એનું પણ બહુ સરસ પૃથક્કરણ, અજ્ઞાનીની અનુભવ દશાનું બહુ સરસ પૃથક્કરણ આ પેરેગ્રાફમાં લઈને એ જ્ઞાન ટાળવાનું વિધિ અહીંયા બતાવે છે. જય દેવ દિતિમંદર ભગવાનનો જયો પરમ કૃપાળુજી.